તારીખ 7/4/1993 શ્રી સમયસર ગાથા 87, 88 અને 89 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100
શ્રી સમયસર પરમાનુ 87 ગાથાનો ભાવાર્થ પાનું 162 પૂર્વના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મ રૂપે પરિણમે છે. શું ગાથાનો વિષય ચાલ્યો કે પૂદગલ કર્મની પ્રકૃતિના નામ અને જીવના પરિણામના નામ એક જ નામ છે. જ્યાં જીવના પરિણામનો વિષય ચાલતો હોય ત્યાં એ વાત સમજવી, જ્યાં કર્મ પરમાણુની પર્યાયની વાત ચાલતી હોય ત્યારે એ વાત સમજવી. સામાન્ય કારણ વર્ગના પરમાણુઓને મિથ્યાત્વાદી પ્રકૃતિ, ક્રોધાદી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાણુનું ભાવ કર્મ પણ કહેવામાં આવે છે. એને ભાવ કર્મ કયો એટલા માટે કે એ પરમાણુ વડે ભાવવામાં આવ્યું છે, માટે એને ભાવ કર્મ પણ કહેવામાં આવે છે. અને જીવના વિકારી પરિણામને પણ ભાવ કર્મ કહેવામાં આવે છે, કેમ કે એ જીવ વડે ભાવવામાં આવે છે. એમ બંનેને ભાવ કર્મ કહેવાતું હોવા છતાં પણ એક જીવ છે અને એક પૂદગળ છે એમ જાણવું એ ગાથાનો વિષય છે. પૂદગળના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદી કર્મ રૂપે પરિણમે છે અને તે કર્મનો વિપાક થતાં એને ભાવ પ્રગટ થયો. તે કર્મનો વિપાક ઉદય થતાં તેમાં જે મિથ્યાત્વાદી સ્વાદ ઉત્પન્ન થાય છે, જેમ મરચામાં તીખાશ હોય છે, સાકરમાં ગળપણ હોય છે, લીંબુમાં ખટાશ હોય છે, એમ પરમાણુને પણ પોતાનો સ્વાદ હોય છે. એમાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ એવો સ્વાદ છે જે એવો અનુભવ કરાવે છે જીવને, અથવા જ્ઞાનમાં એવો પ્રતિભાસે છે. તે કર્મનો વિપાક ઉદય થતાં તેમાં જે મિથ્યાત્વાદી સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ આદિ અજીવ છે, પૂદગળ છે. અને કર્મના નિમિત્તથી જીવ વિભાવ રૂપ પરિણમે છે, તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે, તેથી તેઓ જીવ છે. જીવની પર્યાયને જીવ કહીએ, અજીવની પર્યાયને અજીવ કહીએ. અહીં એમ જાણવું કે મિથ્યાત્વાદી કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગળ દ્રવ્યના પરમાણુ છે. એ કર્મની પ્રકૃતિઓ છે એ પૂદગળ દ્રવ્યના પરમાણુ છે અને જીવ ઉપયોગ સ્વરૂપ છે. એટલે કે પરમાણુમાં એવો ઉપયોગ નથી જેવો જીવમાં ઉપયોગ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે, જીવના ઉપયોગની એવી સ્વચ્છતા છે, ક્યારે મિથ્યાત્વ અવસ્થામાં અને સંસાર અવસ્થામાં પણ. શું આનું 162 છે મારી વ્રતમાં 87 ગાથાનો ભાવાર્થ ચાલે છે. ભાવાર્થનો બીજો પેરેગ્રાફ કે અહીં એમ જાણવું કે મિથ્યાત્વાદી કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગળ દ્રવ્યના પરમાણુ છે, જીવ ઉપયોગ સ્વરૂપ છે, તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે, જીવના ઉપયોગની સંસાર અવસ્થામાં પણ એવી સ્વચ્છતા છે કે પૂદગળિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. એ જ્ઞાનનો, સ્વચ્છતાનો એવો પ્રકાર છે એમ કહે છે. એ સ્વચ્છતા પોતે જ એવી છે કે સામે જેવું જ્ઞેય હોય તેવા આકારે જ્ઞાન પરિણમે પોતાના સ્વભાવને કારણે. પોતાની એનું કારણ પોતાનું છે, જ્ઞેયનું કારણ નથી એમ લેવું. હા, સ્વચ્છતાને કારણે, હા, પ્રતિબિંબ પડે એમ કહો, તે આકારે પરિણમન થાય છે એમ કહો, બંને એક છે. શું તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે છે, ભૌગોલિક કર્મનો ઉદય થતાં તેનો ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. સાકર નો સ્વાદ આવે તો ઉપયોગ એવો થઈ જાય કે જાણે ઉપયોગમાં ગળપણ આવ્યું હોય. મરચું તીખું લાગે તો જાણે જ્ઞાનમાં તીખું લાગતું હોય, પણ ખરેખર તો ઉપયોગ એવા આકારે થઈ ગયો છે. જીવનો ઉપયોગ એવા આકારે થઈ ગયો છે, ને આકારે જ્ઞાન થયું છે ત્યાં. શું જેવી તીખાશ હોય એવી જ જ્ઞાન માં જણાય, એવું જેવું મિથ્યાત્વ નો ઉદય હોય એવું જ અહીંયા જ્ઞાન માં આવે. શું જેવું ક્રોધ પ્રકૃતિ નો ઉદય હોય એવો જ અહીંયા જ્ઞાન માં જણાય. એને એમ જેમ લાગે છે કે મને તીખું લાગ્યું એમ મને ક્રોધ થયો એમ લાગે છે. જ્ઞાનમાં એમ થાય છે કે મને ક્રોધ થયો, ક્રોધ બાર છે જ્ઞાનને. અજ્ઞાનીનું જ્ઞાન અને ક્રોધ બે એક થયા નથી, એ બાર છે, જ્ઞાનની બાર છે, જ્ઞાનની સત્તામાં એ નથી.
અજ્ઞાનીમાં એમ લાગે છે કે હું ક્રોધી
થયો એમ એને લાગે છે. શું જ્ઞાનમાં એને એમ લાગે છે, એની ભ્રમણા છે, અથવા એ ક્રોધ ભાવમાં હું પણ સ્થાપે છે અથવા પોતામાં ક્રોધ પણ સ્થાપે છે, બે છે, બે થાય છે. શું હા, રાજમલજી સ્વાદનો પ્રયોગ કરે છે. હા, સ્વાદમાં શું લેવો છે, અનુભવ લેવો છે. શું આ અનુભવની ભૂલ છે એમ કે છે. શું અનુભવની ભૂલ છે, પર પ્રવેશ ભાવ એ અનુભવની ભૂલ છે, જાણવાની ભૂલ નથી. જાણવામાં તો મિથ્યા દ્રષ્ટિ એમ જાણે કે ક્રોધ જુદો અને જ્ઞાન જુદું, પૂતગળ કર્મનો ઉદય જુદો અને જ્ઞાન જુદું, સાકર જુદી અને સાકરનું જ્ઞાન જુદું એમ જાણે, પણ અનુભવ શું થાય છે આ સવાલ છે. પૂતગળિક કર્મનો ઉદય થતા તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાની ને અજ્ઞાન ને લીધે, એટલે શું કે હું ભિન્ન જ્ઞાનમય આત્મા છું એવો અનુભવ નથી રહેતો. પોતાના જ્ઞાનમાં રહેલા જ્ઞાનાનુભવને ચૂકી જાય છે એમ કહો. શું એટલે અજ્ઞાનીને પોતાનું પોતાના સ્વરૂપને ચૂકીને, પોતાના સ્વભાવને ચૂકીને, એ એનું અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી પણ અભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન નથી એનો અર્થ શું છે કે એને અભેદ જ્ઞાન છે, અભેદ અનુભવ છે. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે, એટલે ક્રોધાદી સ્વાદને પોતાનો ભાવ જાણે છે. એમાં બે કાર્ય થાય છે, એક બાજુ ક્રોધની પ્રકૃતિનો વિપાક આવે છે, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. બીજી બાજુ ચારિત્રના પરિણામમાં પોતાના જ્ઞાનની સ્વરૂપ સાવધાની નહીં હોવાને લીધે ચારિત્રમાં એવો જ રાગ થાય છે. ચારિત્ર ગુણના પરિણામમાં ક્રોધ હોય તો અહીંયા ક્રોધ જ થાય છે. એટલે જ્ઞાનમાં ક્રોધનું પ્રતિબિંબ આવ્યું અને ચારિત્ર ગુણમાં જે ક્રોધનો પર્યાય થયો એ જીવની પર્યાયનો વિકાર થયો અને એનું પણ જ્ઞાનમાં પ્રતિબિંબ આવ્યું. અને ભેદ જ્ઞાનનો સદંતર અભાવ હોવાને લીધે ક્રોધમય પણ જીવ પરણમી જાય છે આખે આખો. આ સંસારનું મૂળ કારણ આ છે, આ એકત્વની ગાંઠ છે મિથ્યાત્વની, આ સંસારનું મૂળ કારણ છે. ફરીને અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી, તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્ઞાનને ચૂકેલો એવો જીવ તે ક્રોધાદી સ્વાદને જ પોતાનું સ્વરૂપ, પોતાનો ભાવ જાણે છે, એટલે પોતાનું સ્વરૂપ જાણે છે, પોતાપણે જાણે છે. જ્યારે તેમનું ભેદ જ્ઞાન થાય શું અંદર માં જ્યારે તેનું વિજ્ઞાન થાય, અર્થાત જીવ ભાવ ને જીવ જાણે, અથવા જીવ ને ઉપયોગમય જાણે, જીવ ને જ્ઞાનમય જાણે, અને અજીવ ભાવ ને અજીવ જાણે, અજીવ ભાવ ને જુદો ભાવ જાણે, ત્યારે મિથ્યાત્વ નો અભાવ થઈને સમ્યક જ્ઞાન થાય છે. આ સમ્યક જ્ઞાન ની પરિભાષા. સમ્યક જ્ઞાન કેમ થાય, ક્યારે થાય, એ વાત પણ ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી એ ખુલાસો કરી દીધો છે. એ સમ્યક જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન થાય, ભિન્નપણાનું જ્ઞાન થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. કેમ કે તે જ્ઞાન ક્યારે થાય છે, એવું સમ્યક જ્ઞાન, ભિન્નપણારૂપ જ્ઞાન, કે જ્યારે જીવ પોતે જ્ઞાનમાં જ્ઞાનથી પોતાનું અભિન્નપણું વેદે ત્યારે, અથવા સ્વસન્મુખ થાય ત્યારે, ત્યાં સુધી એને ભેદ જ્ઞાન, રાગથી અથવા કર્મથી ભેદ જ્ઞાન થતું નથી. એ રીતે ભાવાર્થમાં વિશેષ ખુલાસો કર્યો. ગાથામાં તો એટલી જ વાત છે કે જીવની પર્યાય તે જીવ વિકાર છે ક્રોધાદી, અને પરમાણુની પ્રકૃતિની પર્યાય તે ક્રોધાદી, એ પરમાણુની અજીવની પર્યાય છે. પણ એ બંને પર્યાયમાં કેવી રીતે મિથ્યાત્વ અને અજ્ઞાન થાય છે, અને કેવી રીતે સમ્યક જ્ઞાન થાય છે, એ વાતનું પણ સ્પષ્ટીકરણ આ પેરેગ્રાફમાં આવી જાય છે. વિશેષ છે એ વાત. હવે પૂછે છે કે મિથ્યાત્વ, મિથ્યાત્વાદિક ને જીવ અને અજીવ કયા તમે બે પ્રકારે કયા, શું તે જીવ મિથ્યાત્વાદી અને અજીવ મિથ્યાત્વાદી કોણ છે, શું એ વળી કોણ છે એમ કે છે. હજી ચોખ્ખું પોતે કરે છે, શું કયા છે તો વધારે સ્પષ્ટ કરે છે, કેમ કે એમાં કોઈ ભૂલ કરે છે માટે વધારે સ્પષ્ટ કરે છે. તેનો ઉત્તર કહે છે, પોગલ કમમ મિછમ જોગો અવિરદી અન્નાણ મજ્જીવમ ઓગો અન્નાણમ અવિરદી મિછમ ચો જીવો દુ. જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ ને અજ્ઞાન, અજીવ છે, તે તો પુદ્ગળ કર્મ છે, તે જડ પુદ્ગળ ના પરમાણુઓની પર્યાય છે. અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે, તે તો ઉપયોગ છે. જીવ કહેતા એ તો ઉપયોગ છે, જીવ છે તે ઉપયોગ છે. પેલા ઉપયોગ વિનાના છે અને આ ઉપયોગ વાળા છે. આ ઉપયોગ સહિત ભાવ થાય છે એમ કે છે. એ આકારે ઉપયોગ પરિણામો છે એમ કે છે. એકદમ ચોખ્ખું કર્યું છે. શું એ ઉપયોગ પરિણામો છે? એ રીતે જીવાયા મિથ્યાત્વાદી પ્રકૃતિના પર્યાયો છે. ભેદ જ્ઞાનના અભાવને લીધે ઉપયોગ એમ પરિણમી ગયો છે એમ કે છે. શું ઉપયોગ એવો જ થઈ ગયો છે, જાણે કે હું જ એવો થાવ છું એમ એને લાગે છે. ટીકા. નિશ્ચયથી એટલે ખરેખર વાસ્તવિકપણે જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે, તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અજીવ છે. તે તો અમૂર્તિક એવો જે ચૈતન્ય પરિણામ છે, ભિન્ન અન્ય એવું મૂર્તિક પુદ્ગળ કર્મ છે. આપણે વધારે ચોખ્ખું કર્યું ટીકામાં, એને મૂર્તિક અમૂર્તિક કહીને જુદા પાડ્યા, કે જે અજીવ છે એ મૂર્તિક છે, અને મૂર્તિક છે તે જીવ અમૂર્તિક એવા જીવથી અન્ય જાણવું, બે એક એક ગણવા નહીં, અથવા એકની બીજામાં ભેળસેળ કરવી નહીં કે ભૂલ કરવી નહીં. અને જે મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ ઇત્યાદિ જીવ છે, તે મૂર્તિક પુદ્ગલ કર્મ છે, અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. ચૈતન્ય પરિણામ નહીં કહેતા, એ ચૈતન્ય પરિણામનો વિકાર છે. શું એમ બે ગાથામાં બંનેને ભિન્ન ભિન્ન લેવામાં આવ્યા છે. નામ એક હોવા છતાં અને ભાવમાં સદ્રસપણું હોવા છતાં એક જીવ છે ઉપયોગનું પરિણમન છે વિકારી, અને એક અજીવ અથવા પુદ્ગળ કર્મનું મૂર્તિકનું પરિણમન છે. હવે ફરી પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી થયો? શું એટલે આમાં તો ઠીક છે કે પુદ્ગળમાં તો એ પુદ્ગળની પ્રકૃતિ કારમણ વર્ગણામાં પરિણમવાનું એની યોગ્યતા હશે, પણ આ જીવને આમ શું કરવાથી હોય એમ કે છે. શું જ્યારે કર્મ કર્મ પણે છે, જીવ જીવ પણે છે, કર્મની પર્યાય કર્મ રૂપે પરિણમે મિથ્યાત્વ આદિ, પણ જીવ શું કરવા પરિણમ છે એને કેમ એમ થયું? શું છે સંસ્કૃતમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. મિથ્યા દર્શન આદિ ચૈતન્ય આદિ ચૈતન્ય પરિણામસ્ય વિકારઃ કુતઃ ઇતિ ચેત, શું કેમ થયો એમ પ્રશ્ન કરવામાં ઇતિ ચેત કહેવાય છે. સંસ્કૃતમાં પ્રશ્ન કરે તો ઇતિ ચેત એમ કહે છે. શું અનાદિથી છે આ જીવની આ સ્થિતિ અનાદિથી છે. જેમ સોનું ખાણમાં માટીની સાથે અનાદિથી છે તેમ અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે. હવે શું કે જીવ પોતે મોહયુક્ત હોવાથી, ઉપયોગ પોતે મોહ સાથે ભ્રમિત થયેલો હોવાથી, એના અનાદિથી માંડીને ત્રણ પ્રકારના પરિણામ ઉત્પન્ન થાય છે. એક મિથ્યાત્વરૂપ, એક અજ્ઞાનરૂપ અને ત્રીજો અવિરતિ ભાવ, એ એટલે ચારિત્ર લીધા છે, દર્શન જ્ઞાન અને ચારિત્ર. એ ત્રણ જાણવા, ત્રણ પ્રકારના જીવના પરિણામ એ જાણવા અથવા ઉપયોગ એ રીતે પરિણમો છે એમ જાણવું. ટીકા તો બહુ સરસ કરી છે. ટીકા: જો કે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. આ તો સ્વભાવ છે. શું? જો કે નિશ્ચયથી બધી વસ્તુઓને છ છ દ્રવ્યો લઈ લેવા, સર્વ વસ્તુઓને ખરેખર નિજરસથી એટલે પોતાની શક્તિથી પોતાના સ્વભાવથી જ પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. ખરેખર તો દરેક પદાર્થો પોતાના સ્વભાવરૂપ પરિણમે એવો જ સામર્થ્ય ને એવો જ સ્વભાવ છે. વિકારીપણે વિભાવપણે પરિણમવાનો કોઈ દ્રવ્યનો સ્વભાવ નથી, અને જો સ્વભાવ હોય તો એને વિકાર કે વિકૃતિ કહી શકાય નહીં, એને વિભાવ ન કહેવાય, એનો સ્વભાવ નથી. છે દ્રવ્યની મૂળ સ્થિતિ તો મૂળ સ્વભાવ તો આમ જ છે. તો પણ શું એમ હોવા છતાં પણ એનો સ્વભાવ પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ રૂપ પરિણમે પરિણમવું એવો એનો સ્વભાવ છે. તો પણ એટલે કહેનાર એમ કે છે કે વિભાવની અમે અહીંયા વાત કરીએ છીએ એનો અર્થ એમ નથી કે અમને સ્વભાવની ખબર નથી. જીવ મિથ્યાત્વપણે પરિણમો, જીવ અજ્ઞાનપણે પરિણમો, જીવને વિકાર થયો એમ જ્યારે અમે કહીએ છીએ ત્યારે અમે સ્વભાવને ભૂલીને એ વાત કરતા નથી. સ્વભાવ કેવો છે એ ખ્યાલમાં છે, એ લક્ષમાં છે, અને અહીંયા સમજાવવાની વાત ચાલે છે એમ કહેવું છે. સર્વ પદાર્થોનો સ્વભાવ એવો છે, જીવનો પણ સ્વભાવ એવો જ છે. તો પણ આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી ખાણમાં માટી અને સોનું સંયુક્તપણે રહ્યા છે, એક પથ્થરમાં જોડાઈને રહ્યા છે, એમ અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ છે. મોહ કેવો છે? અન્ય વસ્તુભૂત મોહ છે. જીવના સ્વભાવભૂત નથી, અન્ય વસ્તુભૂત છે. જેવી મોહની પ્રકૃતિ છે એવો અહીંયા ભાવ થાય છે જીવને. શું તો પણ અનાદિથી આત્માને અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્ત પણ હોવાથી, એટલે એની પર્યાયમાં મોહ ભાવ અનાદિથી હોવાથી આત્માના ઉપયોગનો એ મોહને લઈને મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પરિણામનો પરિણામ વિકાર છે. સ્વભાવ વિકાર નથી, પરિણામ વિકાર છે. તેથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન પણ વિકાર થાય છે, અજ્ઞાન પણ વિકાર થાય છે, અને અવિરત ભાવે એમ ત્રણ પ્રકારે પરિણામ વિકાર થાય છે. સ્વભાવ એમને રહેતો હોવા છતાં પણ પરિણામ વિકાર થાય છે. સોનું સોનાપણે હોવા છતાં પણ ચોખ્ખું સોનું નથી. ખાંડના સોનામાંથી દાગીનો ન ઘડાય કાય. શું એમ સ્વભાવ છે એને, એમાં પણ અનાદિથી જે પરિણામ વિકારની અંદર મોહ છે એને લઈને એમાં આનંદ અને શાંતિ હોવા છતાં જીવને એનો અનુભવ થતો નથી. સ્વભાવ તો આનંદરૂપ છે, સ્વભાવમાં તો પરમ શાંતિ અમૃત જેવી શાંતિ ભરી છે, અને કેટલી કે જેની હદ નથી એટલું ભરેલું છે. પણ ઉપયોગની અંદર એવો ગૂંચવાણો છે, એવો ગૂંચવાણો છે મોહને લઈને કે મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરુતિ. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર જેને કહે છે, જેને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવે છે, એ ત્રણ પ્રકારના જે વિકાર પરિણામ વિકાર છે એ અનાદિથી જીવને ચાલુ છે. ઉપયોગનો તે પરિણામ વિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ પરને લીધે, પરની ઉપાધિને લીધે ઉત્પન્ન થતો દેખાય છે. શું કહે છે? સ્ફટિકનો અહીંયા દ્રષ્ટાંત લે છે કે સ્ફટિક તો સ્વભાવે નિર્મળ છે, પણ જ્યાં એની એને સંયોગ થાય છે કોઈ રંગીન કપડું કે ફૂલનો કે કાગળનો, ત્યારે એની પર્યાય પણ રંગીન ઝાંઈવાળી થઈ જાય છે. એની પારદર્શકતા છે એ ઢંકાઈ જાય છે, પારદર્શકતા દેખાતી નથી. એ પણ આખો સ્ફટિક લાલ લાલ ચોળ થઈ ગયો એવું લાગે. શું એમ ઉપયોગને પરિણામ, જે ઉપયોગનો જે પરિણામ વિકાર છે એ સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ, જેમ સ્ફટિકની સ્વચ્છતામાં પણ વિકાર ઉપજે છે અને એ નિર્મળ રહેવાને, પારદર્શક રહેવાને બદલે લાલ કે કાળો દેખાય છે, તે પરને લીધે, પરને લીધે એટલે નિમિત્ત નહીં, મિતિક સંબંધ લેવો અહીંયા. પરને લીધે એટલે પરનું કારણ છે, પર કંઈક કરે છે એમ કર્તૃત્વ ન લેવું, નિમિત્ત નહીં, મિતિક સંબંધ છે. સ્વચ્છતા હોય તો એમ જ થાય. બીજો એવો ભૂખર્યો પથ્થર ખાણનો હોય તો એમાં કાંઈ એવી જાણ પડે નહીં, એ કાંઈ લાલ ન દેખાય, એ લાલ ન થાય, પણ સ્ફટિકનો પથ્થર લાલ થાય. એટલે પરની ઉપાધિને લીધે, કૌંસમાં લીધો છે, પરને લીધે એટલે પરની ઉપાધિને લીધે ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે ડંખ છે, ઢુંઢારીમાં તો ડંખ નો ઢુંઢારી શું થાય, ડંખ ઢુંઢારી શબ્દ છે એનું શું? ડંખ કર્તૃત્વ તો લેવું નથી, કરતા કર્મધિકાર માં કર્તૃત્વ તો છોડાવવું છે. શું આપણે હવે સંસ્કૃત માં છીએ, સ તુ તસ્ય સ્ફટિક સ્વચ્છતાયા एव परतो अपि प्रभवन इष्टः परतो अपि प्रभवन इष्टः प्रभवन शब्द वाक्य
है हमारे दृष्टः
है
प्रभवन
दृष्टः परतो अपि प्रभवन दृष्टः देखाय छे पर न प्रभाव थयेलो एमा देखाय छे पर थी ए प्रभावित थयेलो देखाय छे छते केवो देखाय छे के लाल कपड़ो नजीक आवता लाल कपड़ा थी प्रभावित थयेलो देखाय छे सीधो अर्थ आम थयो एनो शुं પ્રભાવ નું જે સંસ્કાર છે એનું ઢુંઢારી ડંખ કર્યો છે એમ થયું તો ડખો તો આપણે ગુજરાતી માં વપરાય છે તમારે ઢુંઢારી માં વપરાતો હોય ડંખો ડંખ માં તો માથે બિંદી આવી ડખા માં તો ખો ડબલ આવે ડખો કર્યો વચ્ચે શું સીધી સીધી વાત ચાલી જતી હતી એમાં વચ્ચે ડખો ઉપજાવ્યો તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે ભ્રાંતિ અહીંયા થાય છે અહીંયા કપડું લાલ છે અહીંયા જે નિર્મળ સ્ફટિક હતો એ લાલ દેખાવા માંડ્યો ત્યારે ભ્રાંતિ એમ થાય છે કે કપડું નહોતું ત્યારે લાલ દેખાતો નહોતો કપડું નજીકમાં આવ્યું ત્યારે લાલ દેખાય છે એમ ઉપયોગ તો નિર્મળ છે પણ સામે ક્રોધની પ્રકૃતિ આવી તો અહીંયા ક્રોધમાં ઉપયોગ લાગે છે ક્રોધ જેવો ઉપયોગ લાગે છે આમાંથી ભ્રાંતિ થાય છે ભેદ જ્ઞાનના અભાવને લીધે તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે હવે આ વિષય ઉપર આચાર્ય દેવ પોતે સ્પષ્ટતાથી પ્રકાશ પાડે છે શું જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું હોવા છતાં શું સ્ફટિકની સ્વચ્છતાનું પોતાના સ્વરૂપ રૂપે સ્વચ્છતા રૂપે પરિણમન કરવાનું સામર્થ અથવા સ્વભાવ છે અર્થાત પોતાના ઉજ્જવળતા સ્વરૂપે પરિણમવામાં એનું સમર્થપણું હોવા છતાં કદાચિત એટલે જ્યારે સ્ફટિકને કાળા લીલા અને પીળા એવા તમાલ કેળ અને કાંચનના પાત્ર રૂપી આધારનો સંયોગ હોવાથી શું એ કાળું છે એ તમાલ પત્ર કાળું થતું છે શું કેળના તો લીલા પાન હોય છે એકદમ અને પીળા પાન હોય છે એ કોઈ કાંચન એટલે સોનું સોનાનો પત્ર બનાવે તો પાત્ર બનાવે તો એ પીળું હોય છે એના આધારનો સંયોગ હોવાથી આપણે સ્ફટિકની પ્રતિમા હોય છે ને એની પાછળ દીવાની જ્યોત રાખો તો આખો સ્ફટિક જે પ્રતિમા છે આખો પ્રકાશમય દેખાય છે એના આધારનો સંયોગ હોવાથી પાત્રરૂપી આધાર એટલે એના ઉપર સ્ફટિક મીકો છે શું સ્ફટિકની સ્વચ્છતાનો કાળો લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર દેખાય સિદ્ધાંતમાં દર્શન જ્ઞાનને ચારિત્ર ત્રણ છે ને એટલે અહીંયા દ્રષ્ટાંતમાં એ ત્રણ લીધા છે પરિણામ વિકાર સ્વચ્છતાના શું કે સ્ફટિકની સ્વચ્છતાનો કાળો લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર દેખાય છે તેવી રીતે આત્માને અનાદિથી મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતી જેનો સ્વભાવ છે એવા અન્ય વસ્તુભૂત મોહનો આ સ્વભાવ છે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતી કરતું નથી અને ચારિત્ર વિતરાગતા રૂપે પરિણમતું નથી અથવા સ્વરૂપ સ્થિરતા થતી નથી પરિણમનમાં સ્વરૂપ સ્થિર પરિણમન થતું સ્વરૂપસ્થિત પરિણમન થતું નથી એ ત્રણેયમાં મોહ કારણ છે અજ્ઞાનમાં જ્ઞાનાવરણ કારણ છે નથી લેતા મોહ કારણ છે ત્રણેયમાં મોહ કારણ છે એમ કહે છે શું મોહનો સંયોગ હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર જાણવો એમાં સ્વચ્છતા નિમિત્ત પડે છે એમ કહે છે શું છે એમાં જેમ સ્ફટિક ની સ્વચ્છતા નિમિત્ત પડે છે એમ અહિયાં ઉપયોગ ની સ્વચ્છતા નિમિત્ત પડે છે. નહીતર કોઈ તર્ક કરે કે તમે કેમ ના પાડો છો, અહીંયા લાલ પીળું કપડું આવ્યું ત્યારે સ્ફટિક લાલ પીળો કાળો થયો તો કપડા ને લીધે નથી થયો, કપડા કપડા એ એમાં કઈ નથી કર્યો, એમ તમે કેમ ના પાડી શકો? આ એક તર્ક ઉઠાવી શકાય. એને ના પાડવાનું તમને કારણ શું છે? કપડું ખસેડી લ્યો છો તો સ્ફટિક નિર્મળતા સ્પષ્ટ લાગે છે, પારદર્શક પણ. કપડું નીચે રાખો છો આખો સ્ફટિક લાલ થયેલો જોવામાં આવે છે અમને, તો પછી તમે કેમ એનું કારણ ના પાડી શકો? આ એક તર્ક કરી શકે. એટલા માટે કે જો કપડું કઈ પણ કરતું હોય તો એ સ્ફટિક ને કપડું કઈ પણ કરતું હોય તો એ સ્ફટિક ની જગ્યાએ એટલા જ આકારનો લાકડાનો ટુકડો મૂકીએ તો, ધાતુનો લોઢાનો ટુકડો મૂકીએ તો, બીજા પથ્થર નો ટુકડો મૂકીએ તો કોઈ નહીં થાય. જો સ્ફટિક કરે તો બધા ને કરે, માટે સ્ફટિક કરતો નથી એમ લેવું છે. એમ જો મિથ્યા દર્શન અજ્ઞાન ને અવિરતિ એ જો જીવને વિકાર કરાવતા હોય તો શું બીજા જે આકાશ આદિ બીજા પાંચ દ્રવ્ય પણ ત્યાં છે, ત્યાં આકાશ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિ બધું પાછળ અરૂપી છે. જેમ જીવ અરૂપી છે એમ આકાશ ધર્માસ્તિ અધર્માસ્તિ અને કંટાળાનો બધા અરૂપી છે, એ બધાને મિથ્યા દર્શન અજ્ઞાન ને અવિરતિ થવા જોઈએ. જીવને જ કેમ થાય છે? કે એનું કારણ જીવની ઉપયોગની સ્વચ્છતા છે. એવા ઉપયોગની સ્વચ્છતા બાકીના ચાર અરૂપી પદાર્થોમાં નથી, માટે આમ છે. એની સ્વચ્છતાને જાહેર કરે છે. જો જોવા માંગે તો વિકાર ઉપરથી પણ સ્વભાવને જાણી શકાય છે. સ્ફટિકની લાલાશ લાલ જાય છે એ સ્ફટિકની નિર્મળતાને પ્રદર્શિત કરે છે, કેમ કે નિર્મળતા હતી તો જ આવી પડી. કાળા પથ્થર માં ત્યાં જાય લાલ થાય નહીં, આ કસોટી નો પથ્થર ત્યાં મૂકી દો તો થાય કે ન થાય? કાળો ને કાળો જ રહ્યો, એમાં કઈ લાલ જાય ઉગે નહીં, સ્ફટિક ની અંદર ઉગે છે. તો એની સ્વચ્છતા ને જો જાણવી હોય તો વિભાવ ઉપરથી પણ જાણી શકાય છે. નજર જોઈએ જોવાની, પછી જોવાની નજર જોઈએ. એમ ભલે અનાદિથી જીવના પરિણામમાં મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતિ એવા ત્રણેય પ્રકારના ભાવથી અને એ ત્રણેય પ્રકારના ભાવમાં ચેતન એવો જીવ તન્મય થઈને પરિણમતો હોવા છતાં પણ જો જીવ જ્ઞાનની નિર્મળતાને અને સ્વચ્છતાને સમજે તો સ્વભાવને પકડી શકે એવું છે. એવા ઉપરથી સ્વભાવને પકડી શકે, એટલા માટે જ્ઞાન ને સાધન કહેવામાં આવ્યું છે. જ્ઞાન વગર જીવ પકડાય નહીં, એ કારણ છે કે જ્ઞાનમાં જે સ્વચ્છત્વ છે એને લઈને એનો સ્વભાવ ભિન્ન સ્વભાવ છે. ક્રોધાદિથી રાગાદિથી મિથ્યાત્વાદિથી ભિન્ન જ્ઞાનમય આત્મા છે એની સ્વચ્છતાની નિર્મળતાથી પકડી શકાય છે. ચારિત્ર ની પર્યાય તો પછી છે જે રાગ રૂપ પરિણમી જાય છે કવિના ભાવે પણ. જયારે જ્ઞાન પોતાનું જ્ઞાનત્વ ચૂકે, ભિન્ન જ્ઞાનમય પણ ચૂકી જાય ત્યારે ચારિત્ર ની પર્યાયમાં રાગ ની દ્વેષ ની ઉત્પત્તિ થયા વિના એમ છે. અને જયારે ભિન્ન જ્ઞાન ભિન્ન જ્ઞાનમય પણ અનુભવમાં રહે ત્યારે ચારિત્ર ની પર્યાયમાં વિતરાગતા નો અંશ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એ ઓટોમેટિક છે. શું એ ઓટોમેટિક છે? એવું જ ચારિત્ર ગુણ ની યોગ્યતા છે. એટલે એનો આધાર જ્ઞાન છે. રાગ થવાનો આધાર અજ્ઞાન છે અને વિતરાગતા થવાનો આધાર જ્ઞાન છે. આમ લેવું તો આગળ કહેશે આપણે, પછી આત્મામાં નથી દેખાતો, પછી જ્ઞાનમાં આત્મામાં નથી દેખાતો. આત્મ જ્ઞાન ની બહાર દેખાય છે અને આંશિક છે એમ દેખાય છે, પૂરેપૂરો દેખાતો નથી. ચારિત્ર નું આંશિક પરિણમન વિતરાગતામાં દેખાય છે અને આંશિક પરિણમન રાગમય છે, રાગરૂપ દેખાય છે. કેમ એમ દેખાય છે? એનો એ દ્રષ્ટાંત આપ્યો છે શ્રીમદજી, એ તો દ્રષ્ટાંત આપ્યો છે. પથ્થર છે, આખો દિવસ ઉનાળામાં તડકે પીડ્યો રહ્યો હોય, સાંજે દિવસ આથમી ગયા પછી એક કલાક પછી ઓટલા ઉપર બેહો તો ગરમ લાગે છે કે નહીં? કેમ કે ખરે ઉનાળે બપોરનો તપી ગયેલો પથ્થર હોય, એ અડધો કલાક કલાક છાયા મારે એમાંથી કઈ ઠંડો પડતો નથી. એ ક્રમશઃ ઘટવાનો એનો નિયમ છે. એમ ચારિત્ર ગુણમાં અનાદિનો જે રાગ થઈ રહ્યો છે એ ભીન પીડ્યા પછી પણ ઘટતો 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 ક્રમશઃ ઘટતો ઘટતો પરિણમે છે ચારિત્ર ગુણ ત્યાં. પણ છતાં તેનાથી પોતાનું ભિન્નપણું અનુભવમાં રહે છે, એ વિશેષતા છે. ચારિત્ર ગુણમાં રાગાંશ હોવા છતાં પણ ગુણસ્થાન અનુસાર એનાથી ભિન્નપણે પરિણમનમાં રહેવાનું થાય છે, એ જ જ્ઞાનીના પરિણમનની વિશેષતા છે. અને એ વિશેષતાને સમજતા જ્ઞાનીનું જ્ઞાનીપણું સમજાય છે, અને જો સમજાય છે તો પોતાને પણ એમ પરિણમવાનું શીખી સમજવામાં શીખવામાં આવે છે. સમજવાનું તો એ છે. એમાં શું છે કે ભ્રાંતિ થાય છે જ્ઞાનમાં, હુંને લઈને અજ્ઞાન કયો કે ભ્રાંતિ કયો. હું નિર્મળ જ્ઞાનમય ઉપયોગમય આત્મા છું એમ લેવાને બદલે, ઉપયોગ સામાન્ય લેવાને બદલે હું કાળો ને હું પીળો, હું ફલાણો ને હું ફલાણો, હું ક્રોધી ને હું રાગે, હું માણસ હું ફલાણો એમ આવી જાય છે. એ ભ્રાંતિ છે. ભ્રાંતિ સાથે અવિનાભાવી મિથ્યાત્વ છે, ભ્રાંતિ સાથે અવિનાભાવી રાગ દ્વેષ છે. બસ ત્રણેય ગુણ ની અંદર પરિણામ વિકાર એક સાથે થઈ જાય છે. જંગલમાં કોણ જાય? આત્મા જાય કે શરીર જાય? હે, જંગલમાં કોણ જાય? જંગલમાં જઈને પછી અહીં ઘર સાંભળે તો શું કરે? હે, એટલે આત્મામાં જવાની વાત છે. ક્યાં? આત્મામાં જવાની વાત છે. મૂળ તો પ્રયત્ન એ કરવાનો છે. હા, એટલી વાત જરૂર છે કે વર્તમાન કાળમાં પ્રવૃત્તિ અને વ્યવહાર એવા રહ્યા છે કે જીવને પોતાને પોતાનું આત્મકલ્યાણ કરવું, આત્મામાં જવા માટેનો પ્રયત્ન કરવો એ ઘણું કઠણ થઈ પડ્યું છે. મનુષ્ય થવા છતાં મોટા ભાગના જીવો તો એનો વિચાર પણ કરી શકતા નથી. આમ છે, પ્રયત્ન કરે તો કોઈ વિરલા જીવો છે, વિચાર પણ કરી શકતા નથી. કેમ કે અસત્સંગનો ઘેરાવો ઘણો છે, અસત્સંગનો ઘેરાવો ઘણો છે. ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ કાવીઠાવાળા ઉપર પત્ર લખ્યો છે, બહુ સારો પત્ર લખ્યો છે. આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે, આ કાળની અંદર જીવ જે સંસારની પ્રવૃત્તિ કરે છે, કુટુંબની અને આજીવિકા સંબંધીની જે કઈ વ્યવહારિક પ્રવૃત્તિ કરે છે, એવો પ્રકાર છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. ચિત્ત વિક્ષિપ્ત ચિત્ત રહે છે. શું કહે છે? વિક્ષેપ વાળું, વળાયેલું, માથો ઠેકાણે રહે નહીં. અનેક પ્રકારના વિકલ્પ 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 24 કલાક જાણે ઊંઘમાં વિકલ્પ કરતો હોય એવા પછી તો ડોળા એનું રેજા થઈ જાય છે. એવો આકાર છે એ આત્માને ક્યાંય શાંતિ આત્મ શાંતિ નો અંશ પણ અનુભવમાં આવે એવો આ પ્રવૃત્તિ વ્યવહાર છે. કોઈ વિરલા જીભ હો કોઈ વિરલા જ્ઞાની હોય અત્યારે તો એમ કે કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપ નૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. એને પણ જરા કઠણ પડે એવા લૌકિક વ્યવહાર છે. ગ્રસ્ત હોય જ્ઞાન પણ જ્ઞાન દશા એકવાર પ્રગટ થઈ ગયો હોય ને તોય પણ એને સ્વરૂપ નિષ્ઠિક શાંત રહેવું સ્વરૂપમાં શાંતિથી રહેવું એને પણ એક વખત પરસેવા ઉતારી દે એવી કોઈ બહારની પરિસ્થિતિ એવી છે કે દુર્ઘટ છે એને પણ રહેવું દુર્ઘટ છે તો પછી એમાં અલ્પ અથવા સામાન્ય મુક્ષ મુમુક્ષ વૃત્તિના જીવન શું બધું એમ કે છે. એને બહુ અલ્પતા છે મુમુક્ષુતાની અથવા સામાન્ય મુમુક્ષુ છે. એવી મુમુક્ષુ વૃત્તિના જીવો શાંત રહી શકે એવું તો એને બહુ કઠણ છે એમ કે શાંત રહી શકે એ તો મુશ્કેલ છે પણ એમ શાંત તો ન રહી શકે પણ અમુક અંશે એને શાંતિ મેળવવા અર્થે જે કલ્યાણ રૂપ અવલંબન ની આવશ્યકતા છે તો પછી મારે શાંતિ માટે બહારમાં કોઈ એવું આલંબન લેવું જોઈએ કે નહીં જેથી મને કઈ થોડી ઘણી શાંતિ રહે મુમુક્ષુની વૃત્તિમાં આવે એ સમજાવવું કે એનો વિશ્વાસ આવો પ્રતીત આવો એ પણ કઠણ છે. શાંતિ મળવી તો કઠણ છે પણ એને કલ્યાણનું અવલંબન સમજાવવું કઠણ છે. શું આમાં ગર્ભિત કહેવા માંગે છે કે મુમુક્ષુ વૃત્તિમાં શાંતિ જોતી હોય તો એને કલ્યાણ નું અવલંબન એક સત્સંગ જ છે. કેમ કે સત્સંગ નો તો ઘેરાવો છે કલ્યાણ નું અવલંબન તો એક સત્સંગ જ છે અને એ સત્સંગ કરવો જોઈએ એમ સમજાવું કે એ સત્સંગ કરવાથી મને લાભ થશે એવો વિશ્વાસ આવો એમ સમજાવવું એ હજી કઠણ છે. એમ કે આત્મ શાંતિ તો પ્રાપ્ત કરવી ઘણી કઠણ છે ત્યારે સામાન્ય વૃત્તિના મુમુક્ષુ ને પણ એ આત્મ શાંતિ નું બાહ્ય અવલંબન જે કલ્યાણ નું છે કે જેથી અમુક અંશે કઈક શાંતિ રહે એવો જે સત્સંગ એની એનો વિશ્વાસ આવવો કે એ સમજાવું કે રોજ નિત્ય સત્સંગ તો કરવો જ જોઈએ. આહાર ન કરીએ તો ચાલે કેમ કે એ શરીર નો ખોરાક છે પણ સત્સંગ તો આત્મા નો ખોરાક છે એ તો જોઈએ જોઈએ ને જોઈએ આત્મ હોવો જોઈએ. પછી બેન શ્રી લખ્યું છે એ તો ખોરાક થઈ જવો જોઈએ સ્વાધ્યાય આદિ તો મોક્ષ નો ખોરાક થઈ જવો જોઈએ. ભૂખો માણસ રહી શકે નહીં એમ ખોરાક વગેરે રહી શકે નહીં. સત્સંગ નું તો એવું હોવું જોઈએ પણ એ સમજાવવું જોઈએ એનું મહત્વ એને સમજાવવું જોઈએ કે આ કાળમાં પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જીવનું ચિત્ત ડોળાયેલું વિક્ષિપ્ત થયેલું વિક્ષેપ અંદર ઘણા વિક્ષેપ અંદર માં ચિત્તમાં રહે છે એને શાંત કરવા માટે સત્સંગની જરૂરિયાત છે એ વાત એને સમજાવી જોઈએ. સમજાવવું મુશ્કેલ છે એમ કે છે એવું સમજાવવું પ્રતીત થવું ઘણું કઠણ છે. જો તેવો કોઈ યોગ બને એવો કોઈ સત્સંગનો યોગ પહેલા તો આ કાળમાં એ જોતો હોય તો સત્સંગ મળવા મુશ્કેલ પડશે એમ કે છે. છતાં કોઈ યોગ બને તો અને શુદ્ધ અને જીવ શુદ્ધ નૈષ્ઠિક થાય તો એટલે અંતકરણ લેવું છે અને જીવ શુદ્ધ નૈષ્ઠિક થાય તો એટલે અંતકરણથી અને આત્મકલ્યાણની ભાવના થાય એવા યોગમાં તો શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ અમારો નિશ્ચય છે. તો એ જીવને જરૂર શાંતિનો રસ્તો મળે ને મળે. આ સંસાર રણ ભૂમિકામાં તમે કેવો સંસાર કીધો આ સંસાર રૂપી રણ ભૂમિકામાં દુષ્મકાળ રૂપ ગ્રીષ્મ નો ઉદય છે. એક તો રણ છે રેતી નું અને એમાં દુષ્મકાળ એ ખબડબડતો ઉનાળો છે. ક્યાંથી ચીજ ઠેકાણે રીએ એમ કે છે અને ક્યાંથી વિકલ્પ મટે જીવને કે કોઈ રીતે એને વિકલ્પ મટે એવું નથી. એવો ગ્રીષ્મ નો ઉદય નો યોગ ન વેદે છતાં એનાથી ભિન્ન પડે, ભિન્ન રહે અને ન વેદે એવી સ્થિતિનો, એવા પ્રકારની સ્થિતિનો કોઈ વિરલ જીવો અભ્યાસ કરે છે, કોઈ વિરલ જીવો એવો પ્રયત્ન કરે છે. બાકી તો આમ નામ આયુષ પૂરો થઈ જાય છે. એ બહુ સારો જીવરચંદભાઈ નો પુત્ર ઘણો સારો લેખક છે. જો અવલોકન ન કરે તો કેટલું ચિત્ત ડોળાયેલું છે એ ખબર પડે એવું નથી. અને થોડો ઘણો સ્વાધ્યાય અને બુદ્ધિગમ્ય વિષય થયો છે તો પણ હું ક્યાં અટકો છું એ અવલોકન કર્યા વગર એને સમજાય એવું નથી કે હું ક્યાં અટકો છું. હવે એ વાત છે અહિયાં કે જીવનો ઉપયોગ છે એ સ્વચ્છતા, સ્વભાવ સ્વચ્છતાથી સ્વભાવને ગ્રહણ કરે તો જીવનો સંસાર છૂટી જાય એવી પરિસ્થિતિ આવે, એવો અવસર આવે. અને એ સ્વચ્છતાથી સ્વભાવને ન ગ્રહણ કરે તો જે ભુવનો ઉદય છે એનું પ્રતિબિંબ પડતા મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતીપણે પરિણમતો પરિણમતો અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે. કેમ કે એ તો અનિવાર્ય પરિસ્થિતિ છે અનાદિથી. જીવનો ઉપયોગ એ કઈ મટાડી શકાશે નહીં, એની સ્વચ્છતા મટાડી નહીં શકાય. બીજી બાજુ અનાદિથી જે ઉદય છે મોહનો એ મટાડવા મુશ્કેલ છે. કેમ કે નવા નવા મોહના પરમાણુ બાંધતો જાય છે, જૂના ઉદયમાં આવે છે કાળે નવા બાંધતો જાય છે. સાવધાની એની મોહમાં છે, સાવધાની સ્વરૂપમાં નથી. એટલે નિષ્ઠ હોવાને લીધે નવા નવા મોહ કર્મને બાંધે છે, જૂના ઉદયમાં આવે છે. જો એક સ્વચ્છતાથી સ્વભાવને ગ્રહણ કરે તો આત્મા એનો માર્ગ બદલાઈ જાય ને, નહીં તો સંસાર માર્ગમાં અનાદિથી દુઃખી થઈ રહ્યો છે એ થાય. અનેક સંતો એ જ્ઞાન માનગી ઓળખી ઓળખી ને અજર અમર થયા એમ લખ્યું છે. જેમ સ્વચ્છતા બીજા રંગને જાય પડવાનું કારણ છે તે જ સ્વચ્છતા સ્ફટિકની નિર્મળતા નિર્મળતાને સમજવાનું કારણ છે, એટલે સ્ફટિકનું સ્વરૂપ સમજવાનું કારણ છે. જે જ્ઞાન અન્ય જ્ઞેયો મોહ સાથે તન્મય થઈને સંસારરૂપ પરિણમવાનું કારણ બને છે એ જ જ્ઞાન જ્ઞાનમય ઉપયોગમય સ્વભાવથી પોતાને સ્વરૂપ સમજવાનું કારણ બને છે, સ્વરૂપને ઓળખવાનું કારણ બને છે. એક જ જગ્યાએથી બે કાર્ય બને છે, કારણ તો એક જ પડે છે પણ કાર્ય બે પડે છે, બે જાતના કાર્ય થાય છે. એ વિવેક કરવાનો છે. જો પોતે દુઃખી હોય તો એને દુઃખ લાગતું હોય તો એને એનું કારણ શોધવું રહ્યું, સીધી વાત છે. શું કહ્યું? તેવી રીતે આત્માને અનાદિથી મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એ ત્રણે મોહનો સ્વભાવ છે એમ કે છે. એવા અન્ય વસ્તુભૂત મોહ, એમાં મિથ્યા દર્શન તો દર્શન મોહ છે, અવિરતિ ચારિત્ર મોહ છે, પણ અજ્ઞાન પણ દર્શન મોહનો જ પેટા ભેદ છે. જે પોતાના જ્ઞાન વેદનમાં નથી આવવા દેતો એને સ્વાનુભૂતિ આવરણ કહ્યું છે. પંચાધ્યાયીકારે એને સ્વાનુભૂતિ આવરણ કહ્યું છે. એ મોહનું કારણ છે, મોહ આવરણ કરે છે જીવને. શું મોહનો સંયોગ હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર દેખવો, એ જીવનો વિકાર છે એમ દેખવો, એ અજીવનો વિકાર છે એમ ન દેખવો, પણ જીવનો વિકાર છે એમ દેખવો. ભાવાર્થ, આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. નિમિત્ત લીધું છે, શું કરતા કર્મ પણ નથી પણ નિમિત્તપણું છે એનો. એ નિમિત્તપણું ત્યારે કે જીવ એનામાં સાવધાન થાય ત્યારે. શું? જો એ સ્વરૂપમાં સાવધાન થાય તો એ નિમિત્તપણું એને લાગુ પડતો નથી. આ સીધી વાત છે. શું? આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર અનાદિ કર્મના નિમિત્ત છે, નિમિત્તથી છે. એમ નથી કે પહેલા એ શુદ્ધ જ હતો આત્મા, દ્રવગુણ પર્યાય ત્રણેયથી શુદ્ધ જ હતો એમ નથી કાંઈ. હું અનાદિથી એ પરિણામ વિકાર તો છે, ઉપયોગ પહેલા શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એમ નથી. અનાદિથી આ સ્થિતિ ચાલુ છે અને હવે એમાં નવો પરિણામ વિકાર થયો છે એમ નથી. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામ વિકાર થવો જોઈએ, સિદ્ધાત્માઓને પણ ક્યારેક પરિણામ વિકાર થઈ જાય, કેમ કે એમની તો પૂરી સ્વચ્છતા છે. એ તો આખા જગતના મોહના પરમાણુને પ્રત્યક્ષ જોવે છે. જો છદ્મસ્તને તો કઈ દેખાતા નથી, એને તો પ્રતિબિંબ પડે છે અને પોતે પોતાના જ્ઞાનમાં સાવધાન નથી એટલે ઉદયમાં સાવધાન થઈ જાય છે. પણ સિદ્ધાત્માઓ, રિંતના આત્માઓ તો આખા જગતની કારણ વર્ગના અને મોહના પરમાણુને પણ જોઈ શકે છે, એની ત્રણેય કાળની પર્યાયોને જોવે છે, સ્વચ્છતામાં પ્રતિબિંબ પડે છે. અને સ્વરૂપમાં પરિપૂર્ણ લીન હોવાથી એમને કાંઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધે કાંઈ પરિણામ ઉપયોગમાં વિકાર થતો નથી. ઉપયોગમાં જાણવું તે વિકાર નથી, એમના ઉપયોગમાં તો જણાય છે, જાણવું તે વિકાર નથી. પ્રતિબિંબ પડે છે પણ પોતે પોતાને ભૂલે છે એટલે તન્મય થાય છે, એ વિકાર છે. એ રૂપ પોતાનો અનુભવ કરે છે એ વિકાર છે એમ છે ખરેખર. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામ વિકાર થવો જોઈએ, પણ એમ તો થતું નથી. જો જયચંદજી એ વાત નાખી પાછી સિદ્ધ પરમાત્માને નાખ્યા કે એમની સ્વચ્છતા તો પૂરેપૂરી થઈ ગઈ, હવે જો સ્વચ્છતાને કારણે વિકાર થતો હોય તો એ સ્વભાવ ન ગણાય. તો કે નહીં, સ્વચ્છતા સ્વભાવ છે, સ્વચ્છત્વ શક્તિ છે. સુતાલી શક્તિમાં સ્વચ્છત્વ નામની શક્તિ અમૃતચંદ્રાચાર્ય દેવી વર્ણવી છે. તો પરિભાષા જુઓ સ્વચ્છત્વ શક્તિની. અમૂર્તિક પ્રદેશોમાં પ્રકાશમાન, અમૂર્તિક પ્રદેશોમાં પ્રકાશમાન, લોકના આકારો થી મેચક. સિદ્ધ ભગવાન લેવા છે ને એનું પૂર્ણ પરિણામ બતાવું છું. લોકના આકારો થી મેચક એટલે અનેક આકાર રૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એને સ્વચ્છત્વ શક્તિ કહેવામાં આવે છે. એ શક્તિ એવી છે કે લોકના આકારો એની અંદર પર્યાયમાં પ્રતિબિંબિત થઈ જાય, એ સ્વચ્છત્વને કારણે થાય છે. જેમ દર્પણને સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટ આદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વ શક્તિથી તેના ઉપયોગમાં લોકના આકારો પ્રકાશે છે. એ રીતે માટે તે અનાદિથી છે એમ જાણવું, માટે ત્રણ પ્રકારનો પરિણામ વિકાર અનાદિથી છે એમ જાણવું, પહેલા શુદ્ધ તો ને થયો છે એમ છે.